દ્વિધામાં પડેલી પ્રજા નિર્ણય નથી લઈ શકતા. ઇન્દ્ર પણ હેરાન કરી રહ્યો છે. હવે મન પણ એવું વિક્ષિપ્ત થયેલું છે, ચંચળ છે, એ પણ નિર્ણય કરી શકતું નથી. શું કરવું? પ્રભુનો પ્રેમ પણ છે અને એક બાજુ ગૃહસ્થ આશ્રમની આસક્તિ પણ છે. છન બન રુચિ છન સદન સુહાઈ, કેટલું સરસ ચિત્ર તુલસીદાસજી આ શબ્દોમાં કર્યું છે. મનની ચંચળતા, વિક્ષિપ્તતા, ઘડીકમાં ઘર, ઘડીકમાં વન, ઘડીકમાં ભગવાન, ઘડીકમાં સગાવાલા, ક્યાં જવું? અને બંને તરફની આસક્તિ પ્રભુ પ્રત્યેની હોય જ, પણ છતાંય સંસારમાં રહેલા છે એટલે પરિવારની આસક્તિ એ છૂટે તો નહીં જ. એટલે છન બન રુચિ છન સદન, શું થશે ઘરનું? બહુ દાડા થયા, ઘર વાસીને આવ્યા છે, અવળ પડ્યું છે, કોઈ બેસી નહીં ગયું હોય, જઈને સાફ કરવું પડશે, આટલા બધા દાડા ચિત્રકૂટમાં રહ્યા. આમ અનેક બાબતો, બંધ પડી રહેલું ઘર હોય એને ફરી ચાલુ કરવાનું હોય તો કેટલો એ કરવો પડે, આપણને અનુભવ છે. કરમસદ મંદિરને 6 મહિના સુધી વાર જોડ જાતે કર્યું છે, ઝાડા પાડવા, સાફ કરવા, કચરો કાઢવો, એટલે બંધ પડી રહેલું ઘર અનુભવ છે, એનો વાંધો નહીં. છન બને રહી છન સદન સુહાઈ, ઘરે યાદ આવે. યાત્રામાં તીર્થના દર્શન ય થઈ શકે, પણ આ બધી બાબતોમાં મન સ્થિર નથી હોતું. મનની અસ્થિરતા, મનની ચંચળતા, દેવોએ તો દેવ માયા તો અહીંયા ગાડી છે જ, માણસોને અલાવી નાખ્યા છે, ખૂબ એવા અલાવી નાખ્યા છે કે એકબીજાને કશું કહી શકતા નથી. એટલે સુધી કોઈ કુછ પૂછા અને કોઈ કશું, બહુ સરસ ભાવ છે. આમ ક્ષણે ક્ષણે, ક્ષણમ તુષ્ટમ ક્ષણમ રુષ્ટમ, રુષ્ટમ તુષ્ટમ ક્ષણે ક્ષણે, યાદ આવે ને પાછું ભૂલાય, ભૂલાય ને પાછું યાદ આવે, આવી અસ્થિતિમાં એક નાના બાળકોની માફક અવસ્થા થઈ ગઈ. સમજ્યું હોય, ઠરેલ હોય તો પણ પાછું ઘર યાદ આવે. બાકી કોઈ સમજ્યું માણસ હોય તો કે કોઈ શાંતિ રાખો, બધું થઈ રહેશે, પહોંચી વળાશે. પણ દેવ માયા છે, જનકપુરના વાસીઓ છે, અયોધ્યાના વાસીઓ છે, દુવિધા મનોગતિ પ્રજા દુખારી, દ્વિધા ઉભી થઈ છે અને દ્વિધામાં આખી પ્રજા દુખી છે. નિર્ણય ને લેવાય, શું કરવું, ક્યાં જવું? અયોધ્યા પાછા જવું કે ભગવાનની સાથે 14 વર્ષ વનમાં રહેવું? તો આવી મનોદશાને સરિત સિંધુ સંગમ જનુ બારી, દ્વિધામાં કેવી દ્વિધા કેવી થાય? જ્યાં દરિયાને સંગમ મળતી નદી હોય, નદીનો પ્રવાહ સમુદ્ર તરફ હોય અને સમુદ્રના તરંગો પાછા ફેંકે, એમ કે નદીમાં પાછા ફરવું કે પછી સમુદ્રની અંદર મળી જવું? સમુદ્ર પાછો ધકેલે છે. અહીંયા ભગવાન પણ તમને અયોધ્યામાં પાછા મોકલે છે તમે. એટલે તુલસીદાસજી ઉપમા જે વાપરી છે કે સરિત સિંધુ સંગમ જનુ બારી, સંગમના જળ હોય એ ઠેલ્યા જ કરે, એમ આ અયોધ્યાની પ્રજા પણ માનસિક રીતે ઇલોળે ચડી હોય, સૂજે નહીં. નિર્ણય કેમ ન સૂજે? કારણ બંને તરફનું ખેંચાણ હોય, બંને તરફ એક બાજુનું છોડવાની ઈચ્છા થતી જ ન હોય, અને જે બાજુનું છૂટે એ બાજુથી દુઃખી થવાય. એટલે પરિસ્થિતિને માણસ પોતે જ પોતાની જાતે જ એને નિર્ણય ના લઈ શકે કે મારે શું કરવું કે ન કરવું. આ બધી જ અવસ્થા નદી ને સમુદ્રના સંગમના જળની જે સ્થિતિ થાય એવી સ્થિતિ અહીંયા ગાડી સૌની થઈ. અને એનું કારણ શું? સુરમાયા સબ લોગ વિમોહે, વાસ્તવિકતા ના હોય મોહ. જેમ જાદુગરના જાદુની અંદરની ન દેખાતી હાથ કારીગરી આશ્ચર્યચકિત કરી મૂકે, પણ હોય કશું નહીં, ખોટું જ હોય, એમ સુર માયા. અને માયા હંમેશા સાચી હોય જ નહીં, જૂઠી જ હોય. જૂઠી માયા સબ સપન નકી. તો એ સુર એવા પ્રકારની વિચિત્ર માનસિક અવસ્થા કરી, હિપ્નોટાઇઝ કરી દીધા કે જેને કારણે બધાની માનસિકતા એવી ચંચળ થઈ ગઈ, એવી ડામાડોળ થઈ ગઈ, એનો કોઈ પણ નિર્ણય ન લઈ શકાય. સો ઉચાટ, અને ઉચાટ બધા એના મનમાં ગોઠવી દીધો. જેમ પ્રસાદ વેચાય કે કોઈ બાકી ના રહેવું જોઈએ, કોઈ પ્રસાદ લીધા વગર જશો નહીં, એમ ઇન્દ્રે આ બધી સુરમાયાનો પ્રસાદ એવો વેચ્યો કે બધાના માનસની અંદર મૂકી દીધો. સૌ ઉચાટ, ઉચાટ કેવો હોય, શું કરવું સૂઝે નહીં, અને દરેકના મનની અંદર ગોઠવી દીધું. હવે જ્યાં મન ઉચાટ જ હોય, ભય ઉચાટ બસ મન સ્થિર નહી, વિયોગ નો ભય છે એક બાજુ, પ્રેમ છે. તો આ ઉચાટ અને ભય એને કારણે મનની અવસ્થા, નદીના જળ સંગમની જે દશા થાય એવી સ્થિતિ દરેકના મનમાં ઉભી થઈ, અને પ્રથમ કુમત કરી શરૂઆતથી જ ઇન્દ્રએ તો કપટ કરવા જ માંડ્યું છે. જયારે ચિત્રકૂટમાં પ્રવેશ કરવા માંડ્યો ભરતજી અને અયોધ્યા આખી એ બધાએ, ત્યારે દેવોએ રસ્તો ભૂલાડી દીધા. પેલા તો અવળે રસ્તે ચડાવી દીધા, અને માણસ બીજે રસ્તે ચડી જાય શું થાય, પહોંચી જ ના શકે છે. દેવો પણ ભક્તોને સાધકોને સીધા ભગવાનને મળવા ના દે, કઈક આપીને બીજે રસ્તે ડાયવર્ઝન આપી દે, કામ જતો રહેજા, એને સીધો ઉતરવા જ ના દે. હવે ભરતજી તો નિર્દોષ ભાવથી આવેલા છે, પ્રભુના સુખની વાત લઈને આવ્યા છે કે પાછા અયોધ્યા લઈ જવું. તો એમની વચ્ચે આવી ભક્તિની વચ્ચે પણ દેવોની માયા પાછી. યાદ રાખજો, સાધન અને ઉપાસનાની અંદર આવી અનેક માયાજાળ અંદર પથરાયેલી જ હોય, માણસને આગળ વધવા જ ના દે. એક રાજા શિવ ભક્ત હતો, જંગલમાં રોજ પોતે શિવ આરાધના કરવા, અભિષેક કરવા માટે નિયમિત જાય. વહેલો ઉઠીને ભગવાને પ્રસન્ન થઈને કહ્યું, તું માંગ. પ્રભુ આપે બધું જ આપ્યું છે, મારે શું શું કમી છે, બસ આપની ભક્તિ આપની સેવા કરું, ના તો પણ કઈ માંગ. આમ બે ત્રણ વાર કહ્યું, એટલે રાજાએ કહ્યું, પ્રભુ આપની જો ઈચ્છા જ છે તો મારી પ્રજાને પણ આપના દર્શન થઈ જાય જેમ મને થાય છે. ભગવાન થોડાક તો ખટકાયા, પછી કે સારું જા. દિવસ નક્કી કરે, કોઈ શિવરાત્રી ને દિવસે ખૂબ સરસ રીતે બધાની જાહેરાત થઈ ગઈ, લોકો તો ઉમટ્યા, જબરજસ્ત ઉમટ્યું, જાણે કુંભ મેળો હોય એવી રીતે નીકળે આગળ રાજા અને પાછળ બધી જ પ્રજા. ચાલતા ચાલતા રસ્તામાં ઘણે દૂર સુધી ગયા ને ત્યાં ઘણી બધી ઘરની જરૂરિયાતની સામગ્રી ચીજ વસ્તુઓ ત્યાં ઢગલાબંધ પડેલી, કોઈ હતું નહીં જોનાર લેન કેનાર. એટલે બધા જો ઓહો આટલું બધું છે, ભગવાનના દર્શન તો થશે, આમાંથી લઈને ચાલો ને ઘેર કામ લાગશે, અડધા ઉપર એમાંથી ઓછા થઈ કે આ બધું તો આપણા ઘરમાં છે ને આપણે શું કરવું, ચાલો ને આગળ આગળ ગયા. ત્યારે વધારે કિંમતી વસ્તુઓ, એટલે એમ થયું કે આવી કિંમતી વસ્તુઓ, ચાલો ને આમાંથી આપણે ક્યાં વસાઈ શકવાના, લઈને ઘેર ફરી પાછા આવીશું. પાછી સંખ્યા ઓછી થઈ ગઈ, એમ કરતા કરતા અત્યંત કિંમતી એવી બાબતો મૂકી દીધી કે બધા જ એ લઈ લઈને પાછા ફર્યા. રાજા તો હરખમાં એટલો બધો આગળ ને આગળ નીકળી ગયો, કછુક દેવ માયા મન ગોઈ. આ મન માયા કેવી છે કે જયારે ભગવાન શિવ ના દર્શન થયા, રાજાએ દંડવત પ્રણામ કર્યા, પ્રભુ મારી પ્રજા આમ પાછળ જોઈ કોઈ ના મળે. કછુક દેવ માયા મન ગોઈ,